શરણાગત પાપ પર્વતમ, પછી ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્ય સહજાનંદ ગુરુમ વજે સદા. શરણાગત હોય એ ભલે પાપનો પહાડ હોય, છતાં એના પાપને નહીં ગણીને એમાં રહેલા અણુ જેટલા સદગુણને બહુ જ મોટો કરીને માનનારા એવા સહજાનંદ સ્વામીને હું એટલું તો બોલો, હું પ્રવચનમાં બેઠા પછી પણ પ્રવચનમાં નથી હોતા. એ રસના વિષયની વાત છે. પિક્ચરમાં 2 મિનિટમાં એટેન્શન આવી જાય, પણ અહીંયા હજી શબ્દનું અનુસંધાન થાય નહીં. શરણાગત આવે એના પાપ ભગવાન તત્કાળ બાળીને ભસ્મ કરે છે. માં પોતાના બાળકને ગમે તેવું ગંદુ હોય તો પણ એને અપનાવે છે, એવી રીતે ભગવાન જીવ જે ગંદા છે એને અપનાવે છે. ચોખ્ખા થઈને પછી એની પાસે આવે તો ભગવાનની જરૂર શું છે? ધોબી એવી અપેક્ષા રાખે કે મારી પાસે બધા ધોળા સ્વચ્છ લુગડા આવે તો ધોબીનો ધંધો હાલે નહીં. ધોબી જેને કહેવાય કે જે મેલા કપડા ધોવે, ભગવાન તો અનાદિનો ધોબી છે, એ જીવને શુદ્ધ કરે છે. શુદ્ધ કરે છે એનો મતલબ જ એ છે કે અશુદ્ધ જીવને સ્વીકારે છે. પાપથી ખરડાયેલાઓને પણ ભગવાન સ્વીકારે છે. એટલે આપણે કહેવાય છે કે જ્યાંથી જાગ્યા ત્યારથી સવાર. ઊંઘ આવી ગઈ ને છે કે 10-11-12 વાગે ઘણા જાગે છે તો એને ત્યારે સવાર પડ્યું કહેવાય. પણ એમ 11 વાગે ઉઠે ને 12 વાગે ઉઠે ને પછી એમ કહે કે લ્યો સવાર તો જતું રહ્યું, હવે આવતીકાલે જાગશ, તો એ બહુ મોટી ભૂલ છે. ને જ્યારથી જાગ્યા ત્યારથી સવાર. જીવને અનંત કર્મો વળગ્યા છે, ભોગવે કઈ અંત આવે એમ છે નહી. એટલે શરણાગતિનો મહિમા છે કે ભગવાનની પાસે જાય, મસ્તક નમાવે, એનો થઈને રહે, એટલે બધા જ પાપ કર્મો તત્કાળ નાશ પામે. એ આપણે આગલા પ્રવચનમાં એ બધું જોયું છે. પણ શરણાગત થવાની જે મહિમા છે એમ એની વિધિ પણ છે. અને ત્યાં જ સદગુરુની જરૂર પડે છે. જેવી રીતે લગ્ન મંડપમાં ભૂદેવની જરૂર પડે પતિ પત્નીના હસ્તમેલાપ કરાવવા માટે, એ ગુરુ છે એ જીવને ભગવાનને શરણે જોડી દે છે. વૈષ્ણવોની અંદર એને બ્રહ્મ સંબંધ કહેવામાં આવે છે. આપણે ત્યાં વર્તમાન ધારણ કરવા એમ કહેવામાં આવે છે. આ બધી કંઠી ધારણ કરીને શરણાગત થવાની વિધિ છે. જમણા હાથમાં જળ મૂકી ગુરુ મંત્રનો ઉચ્ચાર કરે, કાનમાં જે મંત્ર કહેવામાં આવે છે એ જપ મંત્ર છે, દીક્ષા મંત્ર છે, એ પછીની એ બીજું સ્ટેજ છે. પહેલું સ્ટેજ તો એ છે કે ભગવાનની આગળ આ જીવને સોંપે છે કે આ જીવ હવે આજથી તમારો છે અને તમારી સાથે હું એનું અનુસંધાન કરી આપું છું, તમારો શરણાગત છે, એની હવે તમે સર્વ પ્રકારે રક્ષા કરજો, એના જે કાંઈ પાપ હોય એ બધા નાશ કરજો, અને જે ત્રાસ છે કાળ માયા પાપ કર્મ અને યમદૂત આ બધાથી એની રક્ષા કરજો, અને ભગવાન એ રીતે એને સ્વીકારે. આ કઈ નાની સુની ઘટના નથી. વિધિ થતા લાગે કદાચ એક કે બે મિનિટ, ખાલી ગળામાં કંઠી પહેરાવી દે કોઈ પણ પછી સાધુઓ કે ગમે તે, પણ હાથમાં જળ લઈ અને મંત્રોચ્ચાર કરી અને ભગવાનને શરણે સંકલ્પ કરીને જ્યાં સુધી મૂકે નહીં ત્યાં સુધી વિધિવત શરણાગત જીવ થયો કહેવાય નહીં. શાસ્ત્રમાં એનો મંત્ર છે, એ મંત્ર બોલી અને સોંપ. ખાલી આમ કંઠી પહેરાવી દે એ અધૂરું છે. અધૂરું નહીં એટલે લગભગ જેમ ફૂલની માળા પહેરાવે એવું જ છે. સ્વયંવર થતા ત્યારે એને વરમાળા પહેરાવતા, પણ ત્યાર પછી એની વિધિ તો લગ્નની થતી જ, નક્કી થયું એટલું, પછી કઈ થયું નહીં. એટલે ઘણા એવી રીતે ન ખ્યાલ હોય, અથવા તો સમય ન હોય, અથવા તો લોક સમુદાય મોટો હોય, તો બધે ખાલી કંઠી ગળામાં પહેરાવતા હોય છે, એવું કરતા હશે. પણ એ ઘણું એટલે ઘણું અધૂરું છે, ઘણું એટલે 100% અધૂરું છે એમ કહો ને. એનો લગભગ અર્થ ઓછો છે. ખુદ શ્રીજી મહારાજ પોતે પણ જ્યારે બહુ માણસો પહોંચી ન શકાય એટલા બધા આવી જાય તો પછી જળ તો લેતા, જળ લઈ અને બધા ઉપર આમ છાંટતા, અને જેને છાંટો અડી જાય એ બધાને વર્તમાન ધારણ થઈ ગયા પછી કંઠી પહેરાવે. કોઈ જગ્યાએ જળ મળ્યું નથી. શ્રીજી મહારાજ એક માનબાઈ કરીને મહિલા કોઈ સત્સંગ કે એનો કોઈ આમ સંસર્ગ પણ નહીં, બપોરના પોતાના ખેતરમાં જે કઈ મજૂરો કે માણસો કે પોતાના ઘરના કુટુંબીઓ કામકાજ કરતા હોય એના માટે બાજરાના રોટલા બનાવી અને શાક ને બધું લઈ અને ટિફિન જેને એ લોકો ભાત કહે છે એ લઈ જવા માટે તૈયાર કરતા હતા ઘેરે, એમાં બાજરાનો રોટલો બહુ સરસ મજાનો ફૂલ્યો. બાજરાના રોટલા તો એની રીત બહુ જુદી જુદી છે બનાવવાની, સાત પાણીએ મસળે ધીમે ધીમે, પછી એને રોટલાને ઘડે, તાવડી હોય પાછી એ સરસ મજાની એ તાવડીમાં નાખ્યો હોય, એક પડ ચડીને બીજું નાખે, પછી એ જ વખતે એને તાવી થાતી ખાડા પાડે, એમાં ઘી ભરે, એના ઉપર પાછી એક બીજી તાવડી કે લોખંડની લોઢી ઢાંકી દે અને પછી જે રોટલો ચડે એ તમે ખાઓ તો તમે બધા જ મિષ્ટાન ફેંકી દો. પણ હવે આવી રીતે શેકતા જોયો નથી કે ચડતામાં રોટલામાં ઘી ખાડામાં ભરીને રોટલા શેક્યા હોય ને બન્યા હોય ક્યાં બાળ્યા. એવો સરસ મજાનો દડો થયો રોટલો કે તાવડીમાં સમાય નહીં એવો. તે આ બહેનને માનભાઈને સંકલ્પ થયો ભગવદી જીવ છે એમ થયું, કરે આ રોટલો તો ખુદ ક્યાંય ભગવાન હોય તો જમે એવો છે. બસ આજ વૈષ્ણવપણું, આજ ભક્તપણું, નહીતર એમ થાય કે આ તો મારો ધણી ખાય એવો છે કે મારો છોકરો ખાય એમ છે, અથવા તો કે આ તો મારે ખાવા જેવો છે એક બાજુ રાખી દેવો છે. દેશ દેશાંતરમાં બજારમાં સિટીમાં ગમે ત્યાં જાઓ સારું પદાર્થ જુઓ ને એમ થાય કે આ તો ઠાકોરજીને આપવા જેવું છે તો કાંઈક ભક્તપણું થયું. પણ જો બીજું કંઈ સાંભળે તો પછી એ સમજવાનું પછી ભક્તને ભગવાનને આપણે ઘણું બહુ છેટું છે. ભગવાન જમે એવો છે બસ આટલું તો પછી તો ભૂલી ગયા. પછી તો બધા રોટલા ભેળા કરીને ભાત લઈને જતા હતા વાડીએ ખેતરમાં સીમ ચાલ્યા જતા હતા. એમાં શ્રીજી મહારાજ માણકી ઘોડી લઈને ત્યાંથી દિવ્ય રૂપે આવ્યા. ભાવ હતો ને એ વખતે ભગવાન ધરતી ઉપર હતા, સ્વામિનારાયણ ભગવાન અહીંયા હતા. આવીને કીધું હવે ભૂખ લાગી છે રોટલો દેશો. શ્રીજી મહારાજનો વેશ ધોતી ને ચાદર ઓઢી હોય ને માથે સેજ પાઘડી જેવું બાંધ્યું હોય એટલે સાધુ મહારાજ જેવું લાગે. હા રોટલો આપીએ તો આ બેઠા જાળવાની છે મહારાજ બેઠા. એક રોટલો આપો એક સારું. જે કઈ વસ્ત્ર છે લાંબુ કરીને એના ઉપર રોટલો ઉપરથી આવ્યો. મહારાજ કે આ નહીં અમારો રોટલો આપ. આ કઈ સમજાય નહીં અમારો શું, બીજો આપ્યો તો એ નહીં અમારો આપો. ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો રોટલો આવ્યો એટલે એ મૂક્યો એટલે મહારાજ કે બસ આ અમારો રોટલો છે. એટલે પેલે માનભાઈ કે આમાં તમારો ક્યાંથી, હું આપું છું તમારો ક્યાંથી. તો કે તમે રોટલો ઘડતા ઘડતા શું સંકલ્પ કર્યો ફૂલ્યો ત્યારે. હા મને એમ થયું હતું કે આ રોટલો તો ભગવાન જમે એવો છે તે હું સ્વામિનારાયણ ભગવાન પોતે આ જમવા માટે આવ્યો છું. ઓહો વાહ પ્રભુ વાહ, જમો જમો. મહારાજે સામે નજર કરી ત્યાં તો ભવ ભવના અંધારા ઉલેચાઈ જાય, કઈ જ્ઞાન આપવા પડે નહીં, એ જ તો ભગવાન પણું છે. પ્રેમથી મહારાજને રોટલો શાક છાસ જમાડ્યા. પછી મહારાજને કે મહારાજ મને તમારે શરણે લ્યો. ગામડાના માણસો જાજુ ભીણ્યા નહોતા, આજે ભીણ્યા નહીં હોય. પણ આપણે ભલે મશ્કરી કરીએ ટીકા કરીએ પણ એ લોકો એમ તો કહેતા જ હોય કે નુગરા ન રહેવું. જોકે આજે ગુરુ વગોવાયા છે એટલે બધા બોલતા શરમાય કે નુગરા રહેવા સારા. એ પરિસ્થિતિને આધીન છે. શરણે લ્યો તો મહારાજ હવે ત્યાં છાસ નથી પાણી થતું નહીં, છાસ હાથમાં લઈને વર્તમાન ધરાવ્યા. હું શું કહું છું, છાસ હાથમાં આવી અને વર્તમાન ધરાવ્યા. આ રીતે મંત્ર આપીને ભગવાનને શરણે જીવને મૂકે છે. મહિમા બહુ છે. આવી રીતે મંત્ર ગ્રહણ કરી વર્તમાન ધારણ કરી ભગવાનને શરણે વિધિવત શરણાગત થવું. સમજાયું ને તમને? હાથમાં જળે મંત્રોચ્ચાર કરે ગુરુ એની રીતે અને પછી નીચે જળ મૂકી અને ભગવાનને જીવ સોંપી દીધી. એ જેવો સંકલ્પ થાય એ જ સાથે એના સંચિત અને ત્યાં સુધીના કરેલા ક્રિયમાણો બધા જ પાપ કર્મો બળીને ભસ્મ થઈ જાય, જીવ એમાં છૂટી જાય. બીજી પણ મોટી બહુ ઘટના છે કે એ જીવ હવે ભગવાનનો થયો. હવે જવાબદારી ભગવાનની છે અને આની જવાબદારી એ છે કે ભગવાનને પકડી રાખવા. પ્રાપ્તિની તો કોઈ વાત ગણી ન શકાય કેટલું મળે છે. આવી મોટી ઘટના પણ આજે ઘણા લોકો એની ટીકા બહુ કરે છે. જેમ હમણાં કહ્યું ને કે ભાઈ ગુરુની ટીકા થાય છે, ગુરુ વગર ના રહેવું, તો કે ભાઈ ગુરુ ન હોય તો સારું. એમાં એવું છે, સારા ગુરુ મળે તો એ જીવતા જીવા પડી સમાધિ છે, અને ખોટા ભટકાઈ જાય તો જિંદગીભરની ઉપાધિ છે. એટલે બે વસ્તુ છે, સારા મળે તો સમાધિનો આનંદ છે, ખોટા ભટકાઈ જાય તો જિંદગીભરની ઉપાધિ છે. ઠીક છે, જે લોકોને એ માર્ગની ગતાગમ નથી એ લોકો ટીકા કરે, અને સમાજ સુધારાવાદી વલણ હોય, ખાલી ચિંતક હોય, સાહિત્યના જીવ હોય, એ બધા શિક્ષણ શાસ્ત્રીઓ એવું બધું બોલે આ બધું તો સમજી શકાય. પણ જ્યારે જે ધર્મગુરુઓ થઈને ભાગવત અને રામાયણની કથા કરનારાઓ પણ જ્યારે એ આ કંઠી ધારણ કરવાની વિધિને કંઠા પહેરવા આ બધું છે, એ શું બધું એમ કરીને જ્યારે બોલે, ગુરુ તો કંઠ પકડે પણ કોઈને કંઠીઓ પહેરાવે નહીં, એ ફિલોસોફી છે, ખાલી વાકપટુતા છે. પણ લોકોને રંજન કરનારી વાત છે, અને ઘણી વાર તો દુઃખ થાય કે એ લોકોને મોઢે આવું શોભે નહીં. જે સમજે છે ધર્મને, એમાં જે લોકો પાછા વલ્ભાચાર્યજીને માનનારા હોય, હવે એ તો કેટલું બ્રહ્મ સંબંધો મહિમા વૈષ્ણવોમાં, કેટલો પણ એમ બ્રહ્મ સંબંધનો મહિમા, જેના થકી લેવાતો હોય ત્યાં જ લેવાય, બીજે લેવાય, બીજો જો શરૂ કરે તો કેટલો વિવાદ થઈ જાય છે. તમે જો છાપામાં જેને અધિકાર વલ્ભાચાર્યજી આપ્યો છે એ જ દીક્ષાઓ આપી શકે, એ જ બ્રહ્મ સંબંધ આપી શકે. બહુ વલ્લભ કુળનો મહિમા અને બ્રહ્મ સંબંધનો મહિમા. હવે એ જ વલ્ભાચાર્યને સુબોધની ટીકા વાંચીને ભાગવતની કથાઓ કરવી, વલ્ભાચાર્યને માનવા, વૈષ્ણવ કહેવડવું, ભાગવતની કથા કરવી અને પછી એની ટીકા કરવી, તે તિલક ચાંદલા આ તે બધું એ શું છે પછી સમજાવે. આ બધા બુદ્ધિના દિવાળા કાઢ્યા કહેવાય. અને એક તો એ વાયરો હોય છે, બુદ્ધિશાળી લોકો જે હોય, થોડા વેલ એજ્યુકેટેડ પર્સન હોય સમાજ જે છે એમાં, થોડા ફેમસ થાય ને પોતાનું લાગે કે હું જરા ક્રાંતિકારી છું, એવા બડાઈમાં ઘણું બધું બફાઈ જતું હોય છે. એટલે કે તિલક ચાંદલા ના બીજો એવું કઈ છે નહીં. એ શું છે કે એક ગામમાં ત્રણ ભરવાડ હતા, અને ત્રણેયને ઘેટા વગડામાં ચરાવા જાય, એકબીજાના ઘેટા ભેળા થઈ જાય, એટલે જુદા કેમ પાડવા. એટલે ત્રણેય ભરવાડે સમજીને પોતપોતાના ઘેટાને કોઈએ લાલ થપ્પા માર્યા, કોઈએ લીલા થપ્પા માર્યા, કોઈએ કાળા થપ્પા માર્યા. એટલે કાળું થપ્પા વાળું ઘેટું મારું, લાલ થપ્પા વાળું તારું, લીલા થપ્પા વાળું તમારું. એટલે હવે ગમે તેટલા ઘેટા ભેળા થઈ જાય તોય પોતપોતાના જે ધબ્બા છે લાલ કાળા અને લીલા, એ ઘેટા સાંજે બધા જુદા કરીને પોતપોતાના વાડામાં લઈ જાય. એમાં તિલક ચાંદલન કંઠ્યો એ તો સૌના ઘેટા બકરાને ભેળા કરીને પોતપોતાની રીતે એને વાડામાં પૂરવાના ધંધા છે, બીજું કઈ નથી. આવું કહેનારા ઘોર અપરાધી છે. એને તિલક ચાંદલાનો દીક્ષાનો કાં તો મહિમા નથી, અને કાં તો એની અક્કલ ફરી ગઈ છે, અને કાંઈ એને સમજાણું જ નથી. એ જે વલ્ભાચાર્યજી હતા, કે તુલસીદાસજી હતા, કે રામાનુજાચાર્યજી હતા, કે ખુદ શંકરાચાર્યજી હતા, એ બધા તિલકો આપ્યા છે. એને બધાને ઘેટા ભેળા કરવાતા? શંકરાચાર્યને કયા ઘેટા ભેળા કરવાતા? રામાનુજાચાર્યને કયા ભેટા ઘેટા ભેળા કરવા? તુલસીદાસજી તિલક કરતા, એને કયા ઘેટા ભેળા કરવાતા? એનો કઈક મહિમા છે. તમે પરણવા જાઓ છો ત્યારે તમને શું કામ ચાંદલો કરે છે, અને કંકુનો જ કરે છે, કોઈ કેમ ચૂલામાંથી રાખ નહીં ચાંદલો નથી કર્યો. દરેક વસ્તુની પાછળ મર્મ હોય છે, પવિત્રતાના દરેકના ખ્યાલ હોય છે. શ્રીફળ જ હાથમાં આપે, નહીં તો છે કઈ એમાં દેખાવ, શ્રીફળમાં દેખાવ આમ, એ તો આપણને પવિત્રતાની બુદ્ધિ આવી ગઈ છે. હાથમાં શ્રીફળ હોય તો આપણને જરાય જુગુપ્સા નથી થતી, ને શ્રીફળ હાથમાં પકડો તો કેવું છે, કોઈ રંગ રૂપ કશું સુમુદ કાંઈ સુવાળું કાંઈ હાથમાં રાખવું ગમે એવું, આ મોટું ગડબા જેવું શું છે,
છોલો ત્યારે કેટલા છોડા નીકળે, પછી કાચલું તોડો ત્યારે માન કોપરું નીકળે, ત્રણ થર વટાવો ત્યારે માલ માલ જડે, બાકી કઈ દેખાય નહીં. અને એ કેટલું હોળો ત્યારે એમાંથી વળી પાણી નીકળે, લુગડા બગાડે, કેટલું જગડે, સગવડતા અગવડતા જુઓ તો કઈ મેળ પડે એવું છે. છતાંય વરરાજો પરણવા જાય તો હાથમાં શ્રીફળ લઈને બેઠો આમ ડબક ડબક થતો, નહી તો સરસ મજા તરબૂજ નો હાથમાં આપું, જાઓ તરબૂજ જેવી લઈ આવો, ટમેટા દેવા જાય બે ત્રણ ટમેટા જેવી લઈ આવો, જાઓ નાળિયેર જ પકડાવે. જે દેવાતું હોય એ દેવાય, જે હાથમાં રખાતું હોય રખે, બધા એના મર્મ છે. આવી કંઠી તિલક દીક્ષા શરણાગતિ સદગુરો થકી ભગવાનને શરણે જવું, એની ટીકા થાય એવી સમાજ છે, અત્યારે પરિસ્થિતિ છે એટલે થાય, પણ સમજદાર માણસે તો ન કરવી જોઈએ. એનું કારણ છે કે ખોટું ઘણું થયું છે, એટલે એમ થાય કે આ બધું ન હોય એ સારું, સમાજમાંથી આ બધું નીકળી જાય, એવું ઘણું બધું થઈ રહ્યું છે આપણે જાણીએ છીએ. પણ એ તમે જો સમજદાર હો તો તમે સમજો કે જે જમીનમાં, બહુ ધ્યાનથી સાંભળજો, જે જમીનમાં જુવાર બાજરો ઘઉં ચણા ઉગે, એ જમીન ઉગાવ તો છે ને, તો એમાં ખડ પણ ઉગે. જે જમીન ઉગાવ છે તો એમાં બધું ઉગે. તમે એમ વિચાર કરો કે આમાં ઘઉં જ ઉગે ને પછી બીજું કઈ ઉગે જ નહીં, એ શક્ય જ નથી. તો એ જમીન ઉર્વરા ન કહેવાય, ઉગાવ જમીન ન કહેવાય, તો પથરાળ કહેવાય. કશું જ ઉગે નહીં, લ્યો તો એમાં પછી કઈ ઘઉં ન ઉગે, બાજરો ના ઉગે, જુવાર ના ઉગે, એમાં કશું ઉગતું જ નથી. એટલે રવીન્દ્રનાથ ટાગોરે બહુ સરસ કીધું કે તમે ભૂલના દરવાજા બંધ કરી દેશો તો સત્ય પણ બહાર રહી જશે. કેટલું માર્મિક વાત છે, ભૂલના દરવાજા જો તમે બંધ કરી દેશો તો સત્ય પણ બહાર રહી જશે. કારણ કે જ્યાં સત્ય ઉગે છે ત્યાં ભૂલ પણ ઉગે છે, જ્યાં જુવાર ઉગે છે ત્યાં ખડ પણ ઉગે છે. પણ એનો અર્થ એવો છે કે ખડ ઉગે છે એટલે હવે જુવાર બાજરો વાવવો જ નહીં, અથવા તો એ જે ઉગે છે એ ઉગવા દેવું ને બીજું કઈ એમાં કરવું જ નહીં. વિવેકી માણસ હોય તેને અલગ કરે, અને જે પોતાને જોઈએ છે એને વિવેક બુદ્ધિથી જતન કરે અને પામે. હવે આજે તમે જુઓ, ચોખ્ખું દૂધ મળે છે, ચોખ્ખું ઘી મળે છે, ચોખ્ખું મધ મળે છે, કોઈ વસ્તુ, કોઈ વસ્તુ ભારતમાં ચોખ્ખી મળે છે? છતાંય તમે દૂધ પીવાનું બંધ કર્યું, છતાંય તમે મધ ખાવાનું બંધ કર્યું, બોલો તમે છતાંય ઘી ખાવાનું બંધ કર્યું? તમારો આગ્રહ છે કે મેં ખોટું છે, ભેળસેળ ઘણી છે, ન થાય એટલું બધું થાય. દૂધની ગંધ ન હોય એવું દૂધ હોય, પાણી નાખ્યું હોય તો સમજાય, પણ દૂધ હોય જ નહીં. ફર્ટિલાઇઝર ને કેટલું યુરિયા કઈ કેવા બધા ડિટર્જન્ટ બટર્જન્ટ નાખીને તેલ બેલ નાખીને તમારે સોડામાં આવે, ખાલી દૂધ નહીં, અંદર દૂધ હોય જ નહીં. અને પાછું લેબલ અમૂલ નું હોય, અને અમૂલ ને ખબર એ ન હોય કે અમારું છે. ગાય કે દૂધ કે ભેંસ કે બકરીના દૂધ નો છાંટો ન હોય, અને હોય દૂધ, છતાંય કોઈ દૂધ છોડ્યું નથી. સમજે છે ખોટું થાય છે, ખોટું દૂધ બજારમાં હજારો લીટર ફરતું હશે, હજારો લીટર મધ ખોટું ફરતું હશે, ચાસણીના હશે ગમે તેવા હશે, ખોટું ઘી બજારમાં ઘણું ફરતું હશે. હવે ઘણી વાર તહેવારે પકડાય જ છે ને કેટલા ડબ્બાઓ, પણ છતાંય ખબર છે, છતાંય છોડતા નથી. પણ સાચું ખોળવાનો મહેનત પણ મૂકતા નથી. ક્યાં સાચું મળે? પાંચ પૈસા વધારે જોતે વધારે લઈ લો, દૂધ ચોખ્ખું આપ. એટલે ઘણા લોકો તો આમ સામે ભેંસ દોડાવીને નથી લેતા. હવે ભેંસ તો ભેળસેળ કરવાની જ નથી, ભેળસેળ એટલે કોઈ શિક્ષકે વળી સ્કૂલમાં નાના બચ્ચાઓને પૂછ્યું, એટલે કે પાણી ન હોત, ભગવાને સારું કર્યું પાણી બનાવ્યું, પાણી ન હોત તો આપણું શું થાત? એક છોકરો કે દૂધ ચોખ્ખું મળત. એની વાત સાચી છે. એક બેને પેલા ભરવાડને કીધું, ભૈયા તું દૂધ તો પેલા જરા વહેલું આપતા જાઓ, છ વાગે આપતા જાઓ, મારા ધણીને ઓફિસે જાવ, મોડું થાય છ વાગે. તો કે એ નહીં બને, દૂધ સાત વાગે જ આવશે. અરે પણ 6 વાગે વાંધો શું છે, તમારા ભેંસો જયારે દોવાય તો દોવાય લે.
ભેંસું તો દોવાય છે પણ નળ મોડા આવે એનું શું કરવું?
નળ મોડા આવે, પાણી મોડું આવે મ્યુનિસિપાલિટીનું, એ આવે પછી બધું આ વિધિ થાય પછી થાય.
ખોટું ભેળસેળિયું દરેક વસ્તુ મળે છે, અનાજ મસાલા હળદર મરચું બધી જ વસ્તુ, પણ છતાંય માણસ જ્યાં ત્યાંથી શુદ્ધ ખોળવાનો પ્રયાસ કરે છે. એવી રીતે આ બધી ગુરુ પ્રથા અને કંઠી પ્રથા, શરણાગત પ્રથા, મંત્ર દીક્ષા પ્રથા, એમાં ઘણું બધું ખોટું થતું હશે, પણ એનો મહિમા જરાય ઓછો થતો નથી. જેમ ખાવું પીવું અત્યંત આ શરીરને માટે આવશ્યક છે, એમ જીવને માટે સદગુરુ થકી ભગવાનને શરણે વિધિવત જવું એટલું જ મહત્વનું છે, કારણ કે એ આત્માનું પોષણ છે, નહીતર આત્મા મરી જાય. દૂધ ઘી ગઈ લોટ અનાજ હળદર મીઠું મરચું કશું ન ખાય, બધું મૂકી દઈએ તો આપણે ગુજરી જઈએ, શું થાય? બીજું રામ બોલો ભાઈ રામ થઈ જાય. એટલે કંઠી શરણાગત થવું એ બધા એનો અપરંપાર મહિમા છે. હું તમને પૂછું, વિધિવત લગ્ન કરવા એનો મહિમા છે કે નહીં? બસ ધેટ્સ ઇનફ, બધા જવાબ મળી જાય જો એટલું સમજાય. વિધિવત પરિણામ વગર કોઈ સ્ત્રી કોઈ પુરુષની સાથે 25 વર્ષ રહે, પછી એનો પતિ ગુજરી જાય કે ગમે તે કારણ જે કઈ થયું, પણ પરણી નથી વિધિવત, ન તો કોર્ટ મેરેજ કર્યા છે કે નથી ધાર્મિક વિધિ કર્યો. હવે પેલો ગુજરી ગયો અને પછી એની કરોડોની સંપત્તિ હોય, મહિલા પછી કે આ મને મળવું જોઈએ, એને કોઈ એક કાણી પાય પણ મળે? બોલો મળે? કોર્ટ કે ભાઈ તમે મેરેજ સર્ટિફિકેટ બતાવો, કોઈક વિધિ વિધાનનું કઈક તમારું પ્રૂફ બતાવો. સમાજમાંથી નહીં કોઈક ના બોલે કે પરિણા હતી, એટલે તો આ બધાને આખા ગામને ભેળું કરવામાં આવે છે. તમે જુઓ કા પરણે છે, એમાં જોકે ગામની સેફટીની પણ વાત હોય છે કે હવે જો આ તમે નજરે જોઈ લ્યો, એટલે બધાને ભેળા કરવામાં આવે છે. ઢોલ વગડાવવા આખું ગામ હોવાય નહીં, એ જાગે આખું ગામ, એવી રીતે ઢોલ વગડાવવામાં આવે છે, ઢોલ પીટીને પરણાવવામાં આવે છે. કેટલું કરે છે જો, ખર્ચો કેટલો કરે છે. હવે એમ ના પરણ્યા વગર કે કોર્ટ મેરેજ કાંઈ પણ કર્યા વગર પછી એની મિલકતમાં માગવા જાય તો આખું ગામે કે બધા કે પાડોશી કે એના કુટુંબીઓ એ કે અને કોર્ટ પણ એમ કહી દે, સરકાર પણ એમ કહી દે, તમને એમાં કશું મળે નહીં, કઈ વિધિવત તમે એની પાસે છો નહીં, કાંઈ ન થાય. અને વિધિવત પરણી કરોડોપતિને, આજે પરણી 2 કલાક પછી એનો પતિ મરી જાય, મિલકત કોની થાય? બોલો, મળવું જ જોઈએ. કેમ ભાઈ, કાયદેસર પરણી છું, 2 કલાકમાં ભલે પેલો ગુજરી ગયો, પણ કાયદેસર છે ને, વાત પૂરી થઈ. હવે આટલો મહિમા એક લૌકિક 2 કોડી મેળવવામાં હોય તો પછી ભગવાનનું દિવ્ય ધામ મેળવવામાં આનો કઈ મહિમા નહીં હોય? 2 કોટી 4 કોડી મેળવવા માટે પણ જો આટલો વિધિનો મહિમા હોય કે એને કોઈ ઉથાપી ન શકે. અને આમ હાથ લંબાયો અને આ વિધિ થઈ ગઈ, ના બધું કાંઠા સાઈન થઈ ગઈ, પછી ઓલો ગુજરી જાય, જે કઈ થઈ જાય તો કરોડો મળે. હવે આજે તો વિદેશની અંદર એવું જ છે ને, પરણી જાય 25 માં છૂટું થઈ જવું હોય તો એની અર્ધી મિલકત આપવી પડે. હવે બધા થોડા દિવસો રહ્યા, હવે નથી ફાવતું, લાવો અર્ધું. વિધિવત આટલું કર્યું તોય આટલું મળે છે. એટલે બીજી અવાંતર વાત કે કોર્ટ મેરેજ થાય છે એ નીતિ પત્ની છે, ધર્મ પત્ની નથી. આ એક બધાએ સમજી રાખવાનું અને તમારી બીજી પેઢીને મિત્રોને બધાને સમજાવવાનું કે ભાઈ આજે તો બધે વિઝા કરવાના હોય ને આ હોય તે હોય બધું, એટલે જ્યાં તે એફિડેવિટ મૂકવી હોય એટલે કોર્ટ મેરેજ કરીને સીધી ફાઇલ કરીને ચડાવી દે, જવા દે. એટલે હવે સમાજમાં કોઈ નડે નહીં, કાયદેસર છે, પણ દેવતાઓને ચોપડે તમે પતિ પત્ની બોલતા નથી, કારણ એને ખબર નથી, એને ત્યાં એની કોર્ટ જુદી છે. એટલે નીતિ પત્ની છે, આપણે ત્યાં શું બોલાય છે? ધર્મ પત્ની. શું બોલાય છે?
હા, એ અગ્નિની સાક્ષી એ તમે ભલે જેવો તેવો બ્રાહ્મણ હોય પણ અગ્નિ સામે પ્રગટા છે ને, અગ્નિ દેવ છે. અગ્નિ જે બધાનું, બધા દેવતાનું મુખ છે અગ્નિ છે, બધાને ત્યાંથી સ્વાહા થઈને આહુતિઓ જાય છે. એટલે અગ્નિની સાક્ષીએ એ આ મહોત્સવ મેળાપ થયો, વિધિ થઈ, એટલે અર્યમા નામના જે પિતૃઓ છે એને ચોપડે આ તમને વિધિમાં આખું કન્યાનું ગોત્ર બદલી આપે છે. હવે આ ગોત્ર મટીને એટલે જો નામ પાછળ એનું બદલાઈ જાય છે, પતિનું નામ આવી જાય છે, એની સાક અટસર નહીં હોય બદલી જાય છે, એ બધું બદલાય છે ત્યાં. અને પછી પેલાના કુળમાં મર્જ થાય છે. આ વિધિ આટલું છે અને અર્યમા પિત્રો એની નોંધ લે છે. હવે આ કુળના આ કુળ સાથે જોડાય છે અને આ એમના ધર્મ પત્ની છે. એના થકી હવે જે સંતાનો થાય પછી એ જયારે શ્રાદ્ધ કર્મ, હવે શ્રાદ્ધ ને સમજ્યા વગરના બધા કાગવાઈશ કરીને ખીરના લોંદા ઉડાડી નાખે ને પછી કે અમે શ્રાદ્ધ કરી નાખ્યું. એ શ્રાદ્ધ શું કરો, એ ઉલટાના ધાન્ય બગાડો છો. શ્રાદ્ધ તો વૈદિક વિધિ પ્રમાણે આખો યજ્ઞ પ્રક્રિયા છે, મંત્રોચ્ચાર સાથે એના પિંડ અપાય, દાન અપાય, આ બધું છે, વિધિ છે. તો એ જે કાંઈ પિંડદાન થાય મંત્રો સાથે વેદ મંત્રોથી, ત્યારે અર્યમા પિતૃઓ એને ગ્રહણ કરે અને એના જે પિતૃ જેને આપ્યું એના જે પૂર્વ પિતૃઓ હોય એને અર્યમા પિતૃઓ અર્પણ કરે, જ્યાં હોય ત્યાં પહોંચાડે. અહીંયા તમે રૂપિયો નાખો તમારો છોકરો તો એને ડોલરના રૂપ અમેરિકામાં મળી જાય ને, અમેરિકામાં વાળો એ ડોલર ત્યાં નાખે તમને રૂપિયામાં મળી જાય, એ ત્યાં નાખે ત્યાંથી વચ્ચેથી એક્સચેન્જ થઈ જાય. એ અર્યમા પિતૃ હોય ને જ્યાં હોય ત્યાં પહોંચાડે. પણ વિધિવત ધર્મ પત્ની હોય અને એના સંતાનો થયા હોય તો તમારે ઉતાવળ હોય ને વિદેશ જવું હોય ને ફાઇલ જલ્દી ક્લિયર કરવી હોય તો કોર્ટ મેરેજ કરી લો, એનો વાંધો નથી. પણ બે વસ્તુનું ધ્યાન રાખો કે એ ધર્મ પત્ની તરીકે તમારે વૈદિક વિધિ પ્રમાણે લગ્ન કરી લેવા અને ત્યાર પછી જ પ્રજોત્પત્તિ રાખવી, નહીતર એ બાળક તમારું ગણાય નહીં. ગણાય સામાજિક રીતે પણ અર્યમાને પિતૃ અને ચોપડે ગણાય નહીં. એટલે ગામડાના લોકો એક બહુ આપણને ગમે નહીં પણ એવું વાક્ય બોલે કે ગરઘેલાના થયેલા છોકરા એના કોઈ શ્રાદ્ધ પોગે નહીં. ગરઘેલામાં કાંઈ વિધિ ના હોય, બીજું ઘર પછી જે પછી માંડ્યું હોય ને પછી એને પછી વિધિવત પરણે નહીં. થાક હવે આ છે, વીટી બદલાવી લેતા છે, એવું બધું હશે રાખતા છે. એની જે પ્રજા થાય એ પ્રજાના કરેલા શ્રાદ્ધ પછી એના પિતૃને કઈ મળે નહીં. એટલે નીતિ પત્ની કોર્ટ મેરેજ થી થાય છે પણ ધર્મ પત્ની તો વૈદિક વિધિથી થાય છે. અને એ જે આ હિન્દુ સંસ્કૃતિમાં જે આખો લગ્ન સંસ્કાર છે, જે દેવતાઓની સાક્ષીએ જે બધું બને છે થાય છે, એ તો આખી અદભુત પ્રક્રિયા છે. દીક્ષા જ છે સ્ત્રીની, કોને એના શ્વેત વસ્ત્રોમાં કે રંગીન વસ્ત્રોમાં. એક સંન્યાસ જ ગ્રહણ કરે છે ને શું કરે છે, ઘર મૂકી દે, માતા પિતા મૂકી દે, ભાઈ મૂકી દે, પરિવાર મૂકી દે, પોતાનો મિલકતનો ભાગ લાખો રૂપિયાનો એ ક્યાં પછી એનામાં. હવે જે કઈ નિયમો ફેર્યા હોય નહીતર બાપની એ ઘૂમટો તાણી શું કામે લાજ કાઢીને પતિના રથ વેલડામ બેસે છે કે આજથી આ બધી મિલકત મારે મને હરામ છે, એની સામે નજર ન કરું. નહીતર એક એક ઈંટ માંડી માંડીને એને એક એક વાસણ ગોઠવું હોય પણ જેવી નીકળે બધું જ ફેંકી દે. આ ઘર જ છોડી દે છે સાધુ, જેમ ઘરવાર છોડી દે એમાં બધું છોડી દે છે અને સાવ અજાણે ઘરે જઈને રહે છે. આ ભડભાદર ને જો સાસરે વળાવ્યા હોય ને એક દિવસ રહેવાનું હોય તો બીજે દિવસે પાછો રોતો રોતો પાછો આવે અને કાંઈ જાય જ નહીં, મારે નથી જવું, મને ન્યા ન ફાવે, હું ન્યા જાઉં તો મને રાયપુર ના ગોટા કોણ ખવડાવે. જાય જ નહીં, આ જાતો હશે ભડભાદર. સ્કૂલે જાય ત્યારે ટીંગા ટોળી કરીને લઈ જતા હોય, પછી એમ જાનમાં બેસાડો પડે ઓલ ઓલા વેલડામાં ચાર જણા પકડીને બેસાડે પણ તોય પાછો આવે સાંજે. એટલે એ એક પણ વૈરાગ્ય છે, ભલે નથી અનુભવાતો પણ છોડી તો દે જ છે ને. તમે જુઓ પછી એની મમતા બીજે જ બંધાય છે. આ બધું છે, બસ બરાબર છે. વેર વાર તહેવારે આવે છે, બાકી નીકળી જાય છે. બહુ મોટું છે આ તો, રોજ નું હોય એટલે સમજાય નહીં. તો એ આખી લગ્ન વિધિ જેમ છે એવી જ આ ભગવાનની સાથેની જીવની લગ્ન વિધિ છે. આટલી દીક્ષાનો, કંઠીનો, વર્તમાન ધારણ કરવાનો,
બ્રહ્મ સંબંધ ધારણ કરવાનો આ બધો મહિમા છે. એટલે જાતે ને જાતે ક્યાંય સ્ટોરમાંથી સ્ટોલમાંથી લઈને પહેરી લેવી અથવા કોઈને હાથે દીક્ષા મંત્ર વિધિ કર્યા વગર સીધી પહેરી લેવી તો ભલે ભાવના સારી છે પણ વિધિવત નથી. કંઠી તૂટી ગઈ હોય બીજી પહેરવાની હોય ગમે ત્યારે વિધિવત શરણાગતિ લીધી હોય ત્યાર પછી તો સીધી કોઈ સ્ટોલમાંથી ખરીદીને પહેરી ન લેવાય. એમને ત્યાં ઠાકોરજી પાસે ગમે ત્યાં કોઈના સંતો આ તે બધાની પાસે પાછી ફરીથી ઠાકોરજીને પ્રસાદીની ચરણ સ્પર્શ કરાવેલી કંઠી લાવી અને બને ત્યાં સુધી સંતો ભક્તોના હાથે ફરીથી પાછી ધારણ કરવી. આનો બહુ જ મહિમા છે, આ સમજી રાખો. ભલે બુદ્ધિશાળી લોકો ઓવર વૈયા ગયા હોય, ભલે આખા વિશ્વમાં ઇન્ટરનેશનલ સંત હોય, ઇન્ટરનેશનલ વ્યાખ્યાતા હોય, નો મેટર, એને કોઈ મન ઉપર નહીં લેવાનું. એ ગમે એટલા બુદ્ધિશાળી હોય, કદાચ વર્ષો પછી તમે બુદ્ધિશાળી થઈ જાઓ તો પણ આ કહી છે એ વાત સનાતન સત્ય છે, એમાં કોઈનું બુદ્ધિનું ડાપણ ચાલતું નથી. આ જે છે એ એમ જ છે, બસ શ્રદ્ધેય નથી પણ સત છે. શ્રદ્ધા મૂકેલી નથી એમાં, સત છે જ કે આ વિધિનો અપરંપાર મહિમા છે. કચ્છમાં કંથોકોટ ગામ, ત્યાં પદમશી શેઠ, બહુ સરસ ભગવાન સ્વામિનારાયણના ભક્ત, ચાલતા ચાલતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે, નિયમ ધર્મ બરાબર પાળે, બીજાને સત્સંગ થાય એવી સતત ખેવના. કારણ કે જેને ભાઈ મહિમા સમજાણો એને એમ તો થાય તો ખરું કે મેં જે સ્વાદ ચાખ્યો છે કે બધા ચાખ. તમે સુરત જાઓ ને એ લોકો ત્યાં બધી એવું કઈ ઘારી હોય તો તરત એમ કે ભાઈ તમે થોડી ઘારી ખાવ, અહીંયા આવ્યા છો તો સુરતની ઘારી ખાવ. ભરૂચ બાજુ જાઓ તો કહેવાય તમે અહીંની થોડી ખારી સિંગ તો યાર ચાખો સરસ, કે ખારી સિંગ તમે ખાવ. કે ખંભાત બાજુ જાઓ ઘરે તમે અહીંની સૂતર ફેણી તો યાર ખાઓ, થોડી છોકરા છે આ માટે લઈ જાઓ. એટલે કે મારે છોકરા છે આ નથી પણ તોય તમે લઈ જાઓ. ભાવનગર જાઓ એટલે કે ભાઈ તમે ગાંઠિયા લઈ જાઓ, તમે આવો આમ ગાંઠિયા. રાજકોટ જાઓ તો શિયાળામાં પેંડા તમે લઈ જાઓ, તમે થોડુંક. ડાકોર જાઓ તો તમે ચેવડો લઈ જાઓ, સરસ મજાનો ડાકોરનો ચેવડો લઈ જાઓ. ત્યાં જે છે આપે અમદાવાદનું શું છે, અમદાવાદ નો માણસ જ પ્રસિદ્ધ છે, બીજો તો રાત્રે ટ્રેન આવી રાતના 2 વાગ્યા હશે ને એમાં પેલા ને ઊંઘમાંથી ઉઠ્યો ને ખબર ન પડી આ કયું સ્ટેશન. ઘણી વાર ગઈ જગ્યાએ કોચ ઉભો રહી જાય એટલે ખબર ન પડે ને કયું સ્ટેશન છે. એક છોકરો નીકળ્યો 8-10 વર્ષનો, એને કીધું ભાઈ બેટા આ કયું સ્ટેશન છે, તો કે રૂપિયો આપો તો કહું. કઈ જરૂર નથી કહેવાની, અમદાવાદ આવી ગયું. સ્ટેશન નું પૂછવાનું રૂપિયો માગે એ અમદાવાદ જ હોય. એટલે એને જેનો જેને સ્વાદ ચાખ્યો છે એને સ્વાદ ચખાડે. એટલે પદમશ્રી શેઠ વાત સાદી લાગશે, મહિમા અપરંપાર. આ હું તમને એટલા માટે કહું છું કે આ જીવમાં સમજી રાખવા જેવી વાત છે. જ્ઞાન અને ક્રિયા, જ્ઞાન હોવું સારી વાત છે પણ ઘણીવાર જ્ઞાન ન હોય છતાં સારી ક્રિયા કરેલી હોય એનું ફળ તો મળે છે. આપણને હાથમાં ગોળ આપ્યો, ગોળની ખબર નથી, આનો ગોળ તો નામ આપું છું પણ કોઈ એવી વાનગી આપી, હવે આપણે નામ નથી આવડતું. ઘણી એવી હોય, માનો કે ઘણા લોકો રસગુલ્લા જોયા જ ન હોય, તમે રસગુલ્લા આપવાથી જોઈ જ રહીએ કે આ શું છે, આમ એનું જ્ઞાન નથી પણ એ ખાવાની ક્રિયા કરે તેને સ્વાદ અને પોષણ તો મળવાનું જ છે. ગાળો દેતા દેતા ખાય કે ગમે તેમ ખાય, અંધારે ખાય કે અજવાળે ખાય, દિવસે ખાય કે રાત્રે ખાય, ચોકમાં ખાય કે ઘરમાં ખાય, એકલો ખાય કે સમૂહમાં ખાય, એને ગળપણ લાગવાનું છે, લાગવાનું છે, લાગવાનું, ભલે નામ નથી આવડતું. કોઈ સરસ મજાનું ફૂલ આવે આપણને, ફૂલની નામ જરાય ખબર નથી, છોડ જોયો નથી પણ એમાં જે સુગંધ છે એ આપણે ક્રિયા કરીએ ને અપનાવીએ તો એની આપણને સુગંધ આવવાની છે, આવવાની છે ને, આવવાની છે. એટલે સતક્રિયા હંમેશા કરે. એટલે આ જે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ છે એની પાયાની થોડીક જે માથાકૂટો છે એમાંની ભક્તિ માર્ગ વાળાનું એ કેવું છે કે ભાઈ જ્ઞાન છે એ બહુ સારી વાત છે, જ્ઞાન ન હોય તો ભક્તિ કહો, એ ભક્તિ જ જ્ઞાન પેદા કરશે. ભગવાનની ભક્તિનો જ એવો મહિમા છે કે એ ભગવાન જ તમને જ્ઞાનથી પરિપૂરિત કરી દેશે. અને પદમશ્રી શેઠને જે સ્વાદ આવ્યો છે એ બીજાને સ્વાદ આપે, બધાને સમજાવે. એમાં પાડોશમાં એક ઘાંચી મામૈયો રહે, એટલે મામૈયો થોડો શેઠ સાથે આમ અવર જવર હોય એટલે શેઠ એને બેસાડે
એને ભગવાન સ્વામિનારાયણ ની વાતો કરે. ઓલો ઘાંચી નામ મામૈયો, પણ હવે શેઠ એવા મીઠાસ વાળા, સંબંધો સારા, એટલે બહુ સમજાવે. અને ભગવાન સ્વામિનારાયણ ત્યારે ગરડામાં હૈયાત, અને આ એનો એવો મહિમા કે, એટલે ઘાંચીને એમ થયું કે ઓહો, જો ભગવાનને શરણે જવાથી જીવ સુખ્યો જ થતો હોય તો સુખ માટે તો મહેનત કરીએ જ. અને મામી એને સમજાઈ ગયું, એટલે પદ્મસિંહ શેઠને કીધું તો તમે મને કંઠી પહેરાવો અને મને સત્સંગમાં લ્યો. અને પદ્મસિંહ શેઠે એને સત્સંગી કર્યા, કંઠી પહેરાવી. મહિમા તો સાંભળ્યો હતો. બે ત્રણ ચાર દિવસ થયા અને ઘાંચીનો બળદ મરી ગયો. એટલે ઘાંચી દોડતો આવ્યો, શેઠ આ કંઠી લઈ લ્યો. કેમ? મને કંઠી હદી નહીં, આ મને ફાવે એમ નથી, આ મને ભારે પડી. અરે ભાઈ, ભારે શું, આમાં કંઠીમાં શું ભારે પડવાનું હોય? ના, લઈ જ લ્યો તમે, મારો બળદ મરી ગયો. અરે શેઠ કે ભાઈ, એનું આયખું પૂરું થઈ ગયું હોય તો બળદ મરી જાય, માણસ ફટદીને મરી જાય. આપણા ગામમાં નથી, નાના નાના છોકરા મરી ગયા, જુવાને મરી ગયા, ગઈડા મરી ગયા, અને જે નથી મરવા જેવા હોય હજી બેઠા છે. આ તો એનું કેમ થાય તો કઈ નક્કી જ નથી. તો કે ના, જુવાન જોત બળદ એમ કઈ મરતો છે? આવ, જુવાન જોત બળદ, બોલો. એવો કંધોતર જેવો, અને આમ ફટદીને ફૂટીને મરી જાય. આ કંઠી પહેર્યા પછી જ થયું છે, મારે કંઠીને મેળ નહીં પડે. તમે કાઢી જ દો તમારે આથી, તું કાઢીને મૂકી દે. ના, હું તો અડીશ જ નહીં, મને હવે તમે તમારે આથી કાઢી લ્યો. ભાઈ સાહેબ, આપણે બીજા વ્યવહાર બધા રાખશું, પણ હવે કંઠીને વાત નહીં કરતા, લઈ લો. અને પદ્મસિંહ શેઠ કે સારું, લાય. લીધી પાછી કંઠી, તુલસીને ક્યારે પધરાવી દીધી. પદ્મસિંહ શેઠને દુઃખ થયું, અરે વિચારો માંડમાં આવ્યો હતો, હવે એના કઈક એવા કર્મ ઉદિત થયા છે, અને મારો એ જ ટાકણે બરદ મળ્યો. કારણ કે ઘણા મરતા ન આવડે, બરાબર છોકરાને લગ્ન લ્યો ને આગલે દાડે જ મરે, ત્યાં સુધી માળો કૂતરા હળિયું કાઢતો હોય, અને જેવો સવારે મંડપ રોપવાનો હોય તો ડબને રાતે ઢળી જાય. બોલો, દસ જણાના લગ્ન બંધ કરાવીને મરે. અને પુણ્યવાદી જોયો, એ સાવ મરું મરું થયા હોય તોય છોકરાને કહેતા, તમ તમારે લગ્ન લઈ લો, હું એમ નહીં મરું. અને બધું પૂરું થાય, જાન ઉગલી જાય, પછી ટપ દઈને મરી જાય. બળદ ટાણે જ મર્યો હશે. પછી ઘણી વાર એને સમજાવો, વાત એવી મજાની છે. ઘણી વાર સમજાવો, મામયો એકનો બે ન, મારે નહીં હો ભાઈ શેઠ, તમારે બીજું કઈ કામકાજ હોય કેજો. તમે સારા માણસ છો, પણ કંઠી નહીં. સારું. એમાં પદ્મસિંહ શેઠને બે ત્રણ મહિના પછી વડતાલ, આ કાર્તિક સુધી એકાદશી પ્રબોધની, એ એકાદશીનો સમય વડતાલમાં થાય, ક્યાં કચ્છ ભુજ કંથકોટ ત્યાંથી પાંચ છ જણા તૈયાર થયા, એટલે આપણે કંઈ ત્યાં વડતાલ દર્શને જઈને, આ ઓફ સિઝન હોય બધી એ વખતે, અને દિવાળી પછીના દિવસો, એટલે પદ્મસિંહ શેઠને સોપઠું માર્યું મનમાં, એ કે આમાં હું મામૈયા ઘાંચીને ભાડે બળદગાડું લઈ જાઉં ને, તો એ બાને એને ભગવાન સ્વામિનારાયણના દર્શન થાય, એની પોતાની શ્રીમુખની વાણી સંભળાય, એ સાધુઓના દર્શન થાય, એમાં એના સત્સંગ લાગી જાય, તો પાછો આ જીવ ભગવાનને શરણે આવી જાય. મારા પ્રતાપ ઓછા પડ્યા, પણ ખુદ ભગવાનને સાધુઓનો જોગ થાય તો બસ ધન્ય થાય. એટલે મામૈયાને કીધું, ભાઈ તારું બળદગાડું અમારે ભાડે લેવું છે, અને વડતાલ જવું છે અમારા પ્રભુના દર્શન કરવા, આપણે સ્વામિનારાયણ ભગવાન. હા 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 હા, તો કે તારું બળદગાડું જોઈએ છે, હવે બે પૈસા ઓક્સિજનમાં મળતા હોય તો કોણ ના પાડે, હાલો તો વાંધો નથી. એ બાને એનું બળદગાડું લીધું, પાંચ ચાર પાંચ જણા બેઠા, મામયો બેઠો હાંકવા, કંથકોટથી વડતાલ આવવાનું, વચ્ચે કેટલાય દિવસો લાગે. પણ પદ્મસિંહ શેઠ રસ્તામાં ચાર પાંચ જણા, એ કઈ આજના જમાનાના થોડા હતા, એ જમાનાના હતા, એ ગાડા બળદગાડામાં કીર્તનો કરે, વાંચવા જેવા ગ્રંથો વાંચે, એના ઉપર વાતો કરે, કથા વાર્તા દે. પદ્મસિંહ શેઠ તો બોલકા, એટલે ભગવાનના ચરિત્રો સાંભળ્યા હોય, સાધુઓ થકી બધી વાતો કરી રાખે. અને મામૈયાને આમ આમ કોણી અડાડતા જાય, કહેતા જાય, જો મામૈયા આ પ્રતાપ જો, આ તને શું સૂજ્યું. મામૈ કે ઓહો, હાલો બળી દયા, હાલો હાલો, વહેલું આવે વડતાલ બાપા, હવે આ મને અત્યારે સમજાય છે કે હું ભાડે ન આવ્યો હોત ને તોય સારું હતું.
કારણ કે ભૂત વળગ્યું હોય ને એ મૂકી દે છે બહુ મરચાં ધૂણી દો તો, પણ આ તમે તો એનાથી ને કઠણ છો કે મને તમે બીજી રીતે પકડ્યો છે. હવે મારે ભૂલે છો કે મારે તમારી દિશ નથી જોવી, પણ હવે મારે મારું બળદ ગાડું એટલે પહોંચી ગયા અને તમે હવે આ આદર્યું મારે ન છૂટકે સાંભળે રાખો, પણ હવે તમે મને ઠોહા મારવાનો રેવા દો. પણ આખે રસ્તે પદમસિંહ શેઠ ખોખારા ખાતા જાય, ભગવાનની વાતો કરતા જાય, પણ મામૈયાને વારે વારે થોડી વિરામ લે, ભોજન પાન કરે ત્યારે મામૈયાને કે મામૈયા તને વાત ગળે ઉતરી કેવી વાત, કંઠી નહીં બાપા બસ તમે જો છે ને 5 રૂપિયા ઓછા દેવાય તો ઓછા દેજો, ગાડામાં કઈ બોલો નહીં ને, આ તમારા ધર્મના પોથા ન ખોલો અને કાંઈ મહિમાની વાતો મારે સાંભળવી નથી. તમે બધા સત્સંગી છો ને અરસ પર મહિમા સમજ્યા જ છો ને, તો તમે મૂંગા મરો માળા કરો મારા હું કામ કાન બગાડો, મમ્મયો ખીજાય. પણ હવે ઈત કે ભાઈ અમારે નવરા બેસું, અમે બેસીને માળા કરીએ થોડો કંટાળો આવે, કથા વાર્તા કરે, આ કે બીજું શું કરીએ, મારા ભોગ લાગ્યા. આખે રસ્તે આમ કથા વાર્તા કરીને એમાં પછી વળતા લાવ્યા ને એ શ્રીજી મહારાજ એ બધા સરસ મજાને ઝૂલે ઝુલાવતા હોય, મહારાજ બધાને કથા વાર્તા કરતા હોય, બધાને પ્રેમથી ભેટતા હોય, એ બધા સાધુ એ જમાનો હે આઈસની ફેક્ટરીમાં આવવા જેવું હતું એવું બધું વાર્તા. પદમસિંહ શેઠ મહારાજની પાસે આને લઈ જાય ને પગે લગાડે, ઓળો બેસે છે, વાતો સાંભળે, બધું જોવે. પદમસિંહ શેઠને પદમસિંહ શેઠ કે મામૈયા કેમ છે, વાત બરાબર છે, તમે કયો એવા પ્રભુ છે ખરું, એવું મારો આત્મા કહે છે, તો તું શરણ કંઠી નહીં, એ નામ લેતા નહીં. હવે મામૈયાએ ના પાડી ના પાડી, પ્રભુ હવે છે બરાબર છે પણ એ તમારા માટે, પણ હવે મારે બીજી વાર અખતરો કરવો નથી, નહીતર હવે બીજો બળદ મરે મન પોહાય એમ નથી. અને એ તો બળદ મર્યો નહીં, મારો છોકરો મરી ગયો તો મારે શું કરું, તમે તેમ જ કયો ને મરવાનો તો મરી ગયો, પણ મારે શું કરવું એ કયો લ્યો, એટલે મારે અખતરો નથી કરવો, મને કદાચ ભગવાન નહીં હદતો હોય, તમને હદી ગયો એટલે મારે કઈ કરવું નથી, મને આમનામ રેવા દો. કોઈ સાધુ પાસે બેસાડ્યા છે, પણ આજે મૂંગો મંત્ર સાધુ ને આગળ કઈ મર્યાદા લોપે નહીં, કઈ બોલે નહીં, કંઠી મરે મામૈયાને કે મહારાજ આમને સ્વામી આને કઈ મામૈયો કે બરાબર છે બરાબર છે, એ અમે પદમસિંહ શેઠારે સમજી લઉં, મા તમે બહુ બળ કરો માં, પણ કોઈ રીતે ગળે ને ના ગળ્યો, છેક સુધી વડતાલનો અઠવાડિયો 10 દિવસ રહ્યા, પણ મામૈયો ગળ્યો નહીં, ખુદ ભગવાન પાસે આવ્યો પણ ગળ્યો નહીં. હોળી પાછા વળતા આવ્યા, બધા નીકળ્યા, રસ્તામાં બધી પાછી વાતો કરે મહિમાને, એ ઉત્સવ સમયાની કેટલાય પરચાઓ પૂરાવે, કેટલાય ને કેટલા સુખ આપ્યા ભગવાનની બધી વાતો કરે, પણ મામૈયો ટાઢે કોઠે સાંભળે પણ જરાય ગળે નહીં. એમાં કટારિયાના રણ આવ્યું, કટારિયાનો રણ પ્રદેશ આવ્યો, બળદગાડું ચાલ્યું જાય છે, એમાં કટારિયાના રણમાં લૂંટારુઓ આવ્યા, બળદગાડું રાખ્યું ઊભું, 5-7 જણા હથિયારો એની પાસે, એવી ત્રાડ નાખીને ઉભા રહ્યો બધો, જે હોય લવાચા કાઢો, આની પાસે રોકડ રકમ હોય કઈ વસ્તુ હોય આવે ઘણું બધું હોય લો, અને બધા પોટલા લઈ ખોલી ખોલીને જે કઈ લૂંટવા જેવું હતું લઈ લઈને પેલા લૂંટારાઓ બધું મેળ્યા પોતાની જોડીઓમાં ભરવા. અને મામૈયાએ પદમસિંહ શેઠ ને કીધું, લ્યો શેઠ આ સ્વામિનારાયણ બહુ મહિમા ગાયો, હે આમ ને તેમ ને ભગવાન જગત નો કરતા નરતા ધરતા ન, મને તમારા શબ્દો ગોખાઈ ગયા છે, આજ તમે આમ જો તમે બધા વાતો કરનારા તમે સામે ઉભા છો ને લૂંટે છે ને, આવ્યો કોઈ મદદમાં, ક્યાં ગયા સ્વામિનારાયણ, ભાઈરે મહિમા આવે, એ તો ભાઈ ખળે ખબીરું પડે, તાણું આવે તઈ ખબર પડે કોણ સાચો કોણ ખોટો, લ્યો છે આમાં કોઈ, મારી પાસે કઈ નથી અને મારે છે એટલું લૂંટી જાય, આ તમારું જો પોટલા ગયા, એ ભાઈ લૂંટો રેવા દેશોમાં, કા લૂંટવા જેવા છે, લૂંટવા જેવા છે. કેમ શેઠ આવ્યા સ્વામિનારાયણ, છે કોઈ તે રક્ષા કરવા વાળો? પદમસિંહ શેઠ કે જો મામૈયા બોલ્યો, હા મારા સ્વામિનારાયણ ભગવાન અહીંયા રક્ષા કરવા ન આવે તો એ ભગવાન મટી જતો નથી, મને સ્વપ્નમાંય સંકલ્પ ન થાય કે રક્ષા ન કરે તો મારો ભગવાન ભગવાન નથી, જો એનો નિશ્ચય જો આવું ટાણું છે ને આમ થાય છે તાર નથી એમ ન થઈ જાય, મારું સાચી વાત તો છે, હા આપણે ખાલી આમ થોડુંક ડાઉટફુલ તો છે એમ. આ જેને પરચા થયા હોય એ વળી કાગડા ને બેસું ડાળીને ભાંગવું એવું થઈ ગયું હોય મળો તો બહુ ગજબ કહેવાય. ગામમાં જઈને મોઢું શું દેખાડું લૂંટાઈ ગયો. અને ત્યાં પદમસિંહ છે ઊંચી ટોપી રાખીને વાત કરીએ છે, ભગવાન સ્વામિનારાયણ બહુ પ્રતાપી છે એને આવે શરણે આવ્યો, તો તરત મામી આખા ગામમાં ધજાગરો કરે, બધું લૂંટી ગયા તા, ઉભારી ગયા તા. હવે શું મહિમા કેવા એવા છો. અને પદમસિંહ શેઠ ને જરાય નહીં બરાબર, લૂંટી જાઓ લૂંટી જાઓ, આ કોઈ ભગવાન મારા સ્વામિનારાયણ ન આવે તોય એ મારા ભગવાન છે, સકલ બ્રહ્માંડ નો આધાર છે, સર્વ કરતા ધરતા છે, અને આખા અખિલ બ્રહ્માંડ નો નાથ છે, એમાં જરાય મને ફરક પડવાનો નથી. વારે વાર મામયો કે ભાઈ રે ભાઈ તમને હદી ક્યાં બરાબર ના. અને લૂંટારા બધું જુદું કરે ને બધું, એમ જ્યાં મામૈયા ને આમણે કીધું કે એ મારી રક્ષા કરવા ન આવે તો એ સ્વામિનારાયણ ભગવાન ભગવાન મટતા નથી, એમ હજી શબ્દો પૂરા ન થાય ત્યાં આમ માણકી ગળી ઉપર છગલા વાળો સહજાનંદ આર્ય રે બધા સોમલા ખાચર ની બળકમદાર તલવારો ચળકતા ભાલા ને કેડે કટારીઓ બાંધેલી ને કાળની જીભ જેવી તલવાર્યું અને ડોઢ દોઢ હાથના માથે સાફા અને શ્રીજી રમવા જમવા રમવા જમવા માણકી ને રમાડતા મહારાજ ને સોમલા ખાચે ત્યાંથી પડકારો મળ્યો. એ તમારી જાત ના ખબરદાર રહેજો. મામા કે શેઠ વડતાલ જોયા તો એ જ છે. પદમસિંહ શેઠ કે આવ્યા ને આવ્યા આવ્યા, હાશી વાત છે, હો વાહ પ્રભુ વાહ. પદમસિંહ શેઠ તમે હાચા, પદમસિંહ ના પગમાં પડી ગયા. હાજી વાત, મહારાજ આવ્યા ને પેલા કાઠી દરબારો કોરડા માંડ્યા વીજવા, જેનું જેનું લીધું એના પોટલા યાદ કરીને ભરો ભરો, હાલો મૂકો, જેના જેના લીધા એમાં નાખજો. અને ઓલા મૂરતા જાય આ પાછળ મારતા, હે ભાઈ એને કોરડા વીજે, ઓલા રાડ્યો પડે, હે ભાઈ સાહેબ મૂકી દો હવે કોઈ દી કઈ, અરે નહીં મૂકો બધું બધું એમાં એક એક વસ્તુ ખિસ્સામાંથી કાઢી, તમારા ગાંઠનું એ નાખો, હાલો હાલો બધું બાંધો પોટલા. એટલે દરબારો રે, મહારાજ તો માણકી ગોળી પદમસિંહ શેઠ નું સુખ લે, હવે આ બધું ઈ કરાવે જ છે, તો પછી તો મહારાજે મૂર્તિના દર્શનમાં લઈને થઈ ગયા. અને મામુયો બધું જોવે આ બેઠો બેઠો. અને ઓલા બધા પોટલા બંધાવ્યા, દરબારો હારી આવ્યા, તેમણે બધું ગાડામાં મુકાવ્યું. ઓલા ને મારે મારે એવા મારે રાડો પાડે, ભાઈ સાહેબ મૂકી મૂકી એક શરતે, જિંદગીભર કોઈને લૂંટો નહીં તો મૂકીએ, નહીં તો ઠાઈ મારી નાખી. ઓલે કે ભાઈ સાહેબ કોઈને કોઈને જયારે ક્યાંય લૂંટ્યા ને તો અમે આવશું, અમારી ફોજ બધે ફરે છે, હવે જિંદગી ભર ન લે, હા જિંદગી ભર લઈ લૂંટે, લૂંટવાનો ધંધો મૂકવાનો પ્રતિજ્ઞા લેવડાવી ને બધાને છોડાઈ ગયા ગયા. એવા ભાગ્યા, આ બધું મુકાયું, ગાડામાં બેઠા. મામૈયાને પદમસિંહ શેઠે કીધું, જો ના એ જ છે, ક્યાં વડતાલ ક્યાં કટિયારાના રણ, આપણે પહોંચતા એટલા દિવસ થયા અને યાદ કર્યો તો ચપટીમાં આવ્યા વીજળીનો ચમકારો થાય એમ, પ્રભુ તો છે કંઠી પેર ઈ રેવા જેવું. એ મને નથી હતી, મારે ધંધો નથી કરો. તમે જો મજાની બહુ વાત છે, આટલું આટલું થાય જીવ કેવો કઠણ થઈ ગયો. એ ના એ ના, તમે પ્રભુ છો બધી વાત સાચી, તમે આવ્યા હું હા પાડી ગયો. પદમસિંહ શેઠ અત્યાર સુધી જે મહિમા કીધો એ મેં નજરે જોયું, હવે એમાં હું બીજા વાતો કરતા છે તો હું એમ કહીશ ના સાચું છે, પણ કંઠી નહીં, કંઠી નહીં એ રેવા દો, મારે મને મારી રીતે જેવા દો. એટલે એ બળદ ભેળો બળદ જેવો થઈને મરી જાય એ ભલે ત્રીજો બળદ ગણાવો, પણ મારે કંઠી નથી જોતી. બસ મહારાજ કે રેવા દો, પદમસિંહ શેઠ એ બહુ કઠણ કાળજા વાળો છે, રેવા દો. કશે શ્રીજી મહારાજ તો બધા આમ જોત જોતામાં બધા સવારો સાથે અદ્રશ્ય થઈ ગયા. પછી તો થોડા વર્ષો ગયા, એને મામૈયો ઘાંચી માંદો પડ્યો, અંતકાળ દેખાણ, અંતકાળ એટલે મોત મૃત્યુ સમય, અને ક્રૂર વિકરાળ યમના દૂત દેખાય, અને મામૈયાને મારે એવી કાળી ચીસો પાડે, એવી વેદના થાય, જીવ જાય ને એવો ત્રાસ અનુભવે, પોતાને પથારીમાં દોઢ દોઢ ફૂટ ઉલ્લે, રાડ્યો નાખે પણ ઓલા છોડે નહીં, આવી રીતે પીડાય, ઝાડા પેછા વછૂટી જાય એવી પીડા. એમાં કોઈએ પદમસિંહ શેઠને કીધું, શેઠ તો કા મામૈયો દુખી બહુ થાય છે, જીવ જાતો નથી, કાળી રાડ્યો પાડે છે, રાત્રે કોઈને સુવા દેતો નથી, વેદના તો જોવાતી નથી. પદ્મસિંહ શેઠ કે હા એવું છે, એટલે પદ્મસિંહ શેઠ આવ્યા. ક્યારો વિચારો ગમે તેમ તો આને આપણે ખબર તો કાઢી આવીએ. એ જેવા પદ્મસિંહ શેઠ આવ્યા અને એની જેવા નજીક ગયા, જમડા મૂકીને ભાગ્યા. અને ભાઈ આ મામયાન થઈ ગયું, આ પદ્મસિંહમાં ચમત્કાર તો છે, આ મારા રોયા કોઈ રીતે મૂકે નહીં. એ લઈને ભાગ્યા. એ ગયા, એ જા એ જા પદ્મસિંહ શેઠ, તમે અહીં નહીં બેસજો, તમે આવ્યા ને તો ભાઈ ગયા. પદ્મસિંહ શેઠ, એમ કેમ થાય, હું અહીં કેમ બેસો? તો ભાઈ સાહેબ, આમાંથી છૂટવાનો મને કઈ ઉપાય બતાવો. કોઈ હા પાસે આવે નહીં, તમે જાઓ ને આવશે જ, તમે જાઓ એટલે આવશે ને આવશે ને મને તોડીને. હવે મારાથી સહન થતું નથી ભાઈ સાહેબ, અને તમે અહીંયા બેહો એમ તો રાજદી કેમ બેસે, ભાઈ મારે ઘર ખોયડા છે એટલે હું અહીં જ કેમ બેસું. તો હવે કઈક એવો મને આમાંથી રસ્તો બતાવો, કામ છૂટી. રસ્તો છે, કંઠી પહેરો. હા કીધું ને ભૂત મૂકી દે પણ તમે ન મૂકો. ના ના, તો તારા હિતની વાત છે, જો કંઠી પે એક પાછો એનો સ્વપ્નમાં તમે દર્શન ન થાય જા. હવે આ વખાનો મારો જાય ક્યાં? મામો કે પદ્મસિંહ શેઠ, મરવા જેવું તો બધું મરી ગયું છે, હવે પહેરું તો વાંધો નથી, હવે તો હું મરવા પડ્યો, અમે તો કઈ કઈ ખોટ જાય એવું તો છે નહીં, હવે મારે મારું બચાવવાની વાત છે આ પીડામાંથી ત્રાસમાંથી. લ્યો પદ્મસિંહ શેઠ, મને કંઠી પહેરાવો. અને પદ્મસિંહ શેઠ ભેળી લઈને જ આવ્યા હતા, જેનો જેનો વેપાર લઈને કંઠી લઈ વર્તમાં ધરાવી અને પદ્મસિંહ શેઠે ગળામાં કંઠી નાખી. ટાઢું થઈ ગયું. આ શેઠે થોડી પાછી મહિમાની વાત કરી. મમૈયા, હા એ વડતાલનો સમયો યાદ કર. હે સ્વામિનારાયણ ભગવાન, કેવા શ્વેત વસ્ત્રો, કેવો સુરવાળ, કેવો જામો, કેવો માથે છોગલા વાળી પાક, કેવી હાથમાં વીટી, કેવી સોનેરી છડી, કેવી ચાખડીઓ પહેરી, ચટચટ ચાલતા, કેવી ખબર લેતા, કેવી પીરસતા, કેવા મોઢામાં લાડુ દેતા, અમે પગે લાગતા તે કેવા માથે હાથ મૂકતા, કેવા બથમાં ગાલીને મળતા, તું ગયો ત્યારે તને કેવો વાલથી બોલાવ્યો, એ હસતા ત્યારે ગાલમાં ખંજન પડતા, તારી સામે કેમ મીઠું મીઠું જોતા હતા, એ કેવી કમળ જેવી એની આંખો, કેવું માસૂમ સુંદર શરીર, એ એની બોલી, એનો ઘેરો અવાજ, હા 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 બહુ સર. એમાંથી યાદ કર, અરે કટારિયાના રણમાં આપણે આવ્યા, આપણે ઓલા લૂંટારે લૂંટતા હતા, હા હા એ તો ભૂલાય. અને એ વખતે જે સહજાનંદ સ્વામી અને ઓલા દરબારો બધા આવ્યા, એ કેવી મૂર્તિ હતી, કેવા હેતથી મારી એની વાતો કરતા હતા, તારે યારે કેમ અમૃત વરસાવતા, એ બધું યાદ કર. હા 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 ઓહો કેવી મૂર્તિ, કેવા દયાળુ, કેવા રણમાં આવ્યા, વાહ પ્રભુ હવે તું એનો છો, હા હવે હું એનો છું. એમ જ્યાં બોલ્યા આકાશ મજવાળું થયું, અને સહજાનંદ સાહેબ કટારિયાના રણમાં વડતાલમાં જોયા હતા ને એ દેખાણ. અરે સાધુ, એ પદ્મસિંહ શેઠ આ આવ્યા, સ્વામિનારાયણ ભગવાન આવ્યા. હે હા આવ્યા. હું કીએ છે, કઈ કીએ છે, હા કીએ છે. એટલે હાલ મામૈયા, હું તને તેડવા આવ્યો છું, તે ભલે ને એક ક્ષણ માટે પણ અમારો કંઠી પહેરીને આશ્રય કર્યો છે, હવે તું મારા ધામનો અધિકારી છો, હું તને તેડવા આવ્યો છું. હે પદ્મસિંહ શેઠ, એ કે છે હું તને તેડવા આવ્યો છું, તો આ બધું મને સમજાતું નથી, તમે શું હોય? કઈ નહીં, મરવાનું છે તારે. હા હવે એ તને એમની પાસે રાખશે ને એનું સુખ આપશે તને, કે જ્યાં દુઃખનો લવલેશ નથી, સુખ્યો થઈશ એવા દિવ્ય લોકમાં તને લઈ જશે ને રાખશે, અને પરમ સુખનો ભોગતા થઈશ ત્યાં કોઈ આ લોકના જેવા દુઃખ નથી. માટે હવે તારે જાવું છે એટલે હવે તું જા એમ કે. હું મહારાજ, હું તૈયાર છું, હું રાજી છું, લ્યો હું આવું એમ કે. હારું લ્યો પદ્મસિંહ શેઠ, મને મહારાજ કે છે કે હાલ મામૈયા, તો બસ કહી દે હું તૈયાર છું. લ્યો મહારાજ, હું તૈયાર છું. પદ્મસિંહ શેઠ, એ હવ ડાયરા ને જય સ્વામી નારાયણ કહી મામૈયો અક્ષરધામમાં વયો. લ્યો હવે એ કંઠી ને કંઠા કહેવાય. હે ભાઈ, ત્યારે કેવો મહિમા છે, કેટલો કંઠીનો મહિમા છે ભાઈ. આ આપણે કઈક બે ચોપડી ભણ્યા તો છે ને, કે હાવ તૂત હોય તો કઈ આપણે થોડું આવો, આપણને શોખ થાય, એવો આવો શોખ થાય કઈ, પણ મહિમા છે ભગવાનના આશ્રયનો, કંઠીનો, વર્તમાનનો, મંત્રનો, એનો મહિમા છે. જેમ ઓલી પત્ની સ્ત્રી પતિ સાથે હાથ મિલાપ કરાવે, જેમ એને ગોત્ર બદલી જાય, એમ જ્યારે આમ જીવે ભગવાનને શરણે થાય છે ત્યારે એનો યમપુરીમાં જે બધા જીવોના કર્મ હિસાબના ચોપડા લેખા જોવાય છે ત્યાંથી એનો ચોપડો એની ફાઇલ જ ત્યાંથી નીકળી જાય. જે વખતે કંઠી પહેરે વિધિવત યમપુરીમાં બધાના જીવ માત્રના હિસાબ લેવાય આનો ત્યાંથી ચોપડો જ નીકળી જાય. આને લઈ જાય ને તો વેલા યમદૂત એને લઈ જાય કોઈ પણ સંજોગે, તો ધર્મરાજ કે ચિત્ર વિચિત્ર ગુપ્ત બે એના એકાઉન્ટન્ટ છે. ચિત્ર વિચિત્ર ગુપ્ત એના નામ છે. ચિત્ર જે સારા કામ કર્યા હોય એ ચિત્રગુપ્ત પાસે ચોપડો, વિચિત્ર વિચિત્ર કર્મો કર્યા હોય એ વિચિત્ર ગુપ્ત પાસે. ગુપ્ત જો ગુપ્ત નામ છે, ચિત્રગુપ્ત વિચિત્ર ગુપ્ત એ ગુપ્ત જ છે એને જ ખબર હોય એ ફાઇલ એની પાસે જ હોય. એટલે ચિત્રગુપ્ત સારા કર્મો ગોપનીય એ બધું એની પાસે, વિચિત્ર કર્મો એ બધું એની પાસે ન. હવે તો કોમ્પ્યુટર આવી ગયા છે, કારણ કે અહીંથી ગયા હોય ને માસ્ટર્સ બધા શીખવાડી દે પેલાને, તો ત્યાંથી ફાઇલ નીકળી જાય કે આ અહીંયા નથી, જેમાં દર્શનનો ચોપડો નહીં. અને જે કાંઈ સત્કર્મ કરીએ એ હિસાબ ભગવાન પાસે, વિચિત્ર કર્મ કરીએ એ હિસાબ ભગવાન પાસે છીએ એના. પછી હવે વિચિત્ર કર્મો કર્યા હોય તો એ પ્રમાણે શુદ્ધિ કરવા માટે એને પછી ભાઈ છોકરો બગડી ગયો હોય તો પછી એને બાથરૂમમાં લઈ જાય, સાવ સાજુ સ્વચ્છ હોય તો રસોડામાં લઈ જાય. ક્યાં લઈ જાવ હોય તો વિવેક ઉપર, એના દેહ શુદ્ધિ ઉપર આધાર છે ને. છોકરો ગંદુ બગડ્યું હોય તો રસોડામાં થોડું લઈ જવાય, પેલા એને બાથરૂમમાં લઈ જવાય, સાફ કરે બાફ કરે. બહુ સત્સંગી થયા પછી વિચિત્ર કર્મો કર્યા હોય તો પછી એની શુદ્ધિ કરવી પડે, ત્યાં થોડું લઈ જાય અને શુદ્ધ થાય પછી એને દિવાન ખંડમાં લાવે, બેઠક રૂમમાં લાવે, આ બધું છે. પણ છીએ એના, એક વર્તમાન ધારણ કરે માણસની ક્યાં વાત છે. કંઠી પહેરાવો વર્તમાન, તમે આજે છે દીક્ષા મંત્રી બોલીને કંઠી ધારણ કરાવે, માણસની ફાઇલ બદલી જવાની ક્યાં વાત છે. તમે સાંભળો વાત, કાલસારી ગામ છે, ત્યાં હજી મંદિર નહોતું, આજે પણ છે, આજે તો બધું છે. બે પાંચ હરિભક્તો થયા, એમાં એક હરિભક્તે જુનાગઢ ના નજીક લાગે ને એટલે એનો પ્રદેશ કહેવાય, અને ગુણાતીતાનંદ સ્વામી ને રાજી થઈ એમણે કાલસારીમાં એક હરિભક્તે પોતાનું એક 10-20-25 વીઘાનું ખેતર હતું ને એ દાનમાં આપી દીધું. એવી સ્વામી આ ખેતર હવે રાધા રમણ દેવને ચોપડે અને એની જે કાંઈ ઉપજ આવે એ બધું દેવને, મારે હવે આમાં કાંઈ નહીં. આખું 25-20-25 વીઘાનું ખેતર કૃષ્ણાર્પણ કરી દીધું જુનાગઢ મંદિરને. એટલે પછી ત્યાંથી જુનાગઢથી ડુંગર ભગત હતા, બહુ શ્રદ્ધાળુ, બહુ સ્વામીના હેતવાળા અને સ્વામીના બહુ મહિમાવાળા અને એવા ભગવતી પાર્ષદ, એને સ્વામીએ ડુંગર ભગતને ત્યાં ખેતરમાં વાવવાર સંભાળમાં મોકલ્યા. એટલે ભગત બધા માણસોમાં લાવી મહિમા કહી કામ કરાવે, વાવે, એનું ખેતરનું બધો ખ્યાલ રખાવે, ઉપજનું ધ્યાન રખાવે, અને વધારે વસ્તી થોડી કોળી લોકોની પણ ખરી, એ બધાને મજૂરીએ બોલાવે, મજૂર મજૂર કરે, કામકાજ કરે. પછી ભગત એ બધાને સાંજે વેળા કરી આરતી ધૂન શીખવાડે અને કથા વાર્તા કરે. ભગવાનની વાતો છે એ તો જીવને એ જ પોષણ છે ને. મંદિરે દર્શન કરી જાય પણ હવે દર્શન કરી નીકળી જાવ એનાથી બોધ ન થાય. તમે કોઈ સરસ મજાનું મ્યુઝિયમ હોય એમાં પોતાની રીતે આંટો મારી જાવ, સાથે ગાઈડ હોય, ફેર પડે નહીં. ગાઈડ હોય તો ગાઈડન્સ આપે, હવે અહીંયા આમ છે, અહીંયા આમ છે, અહીંયા આમ છે, એવું બધું છે. પ્રાણી સંગ્રહાલયમાં એમને નીકળી જાવ તો ખાલી મજા આવે, પણ તમે કયું પ્રાણી કયું છે, એની વિશિષ્ટતા શું છે, કયા દેશનું છે, એ સાથે એનો ગાઈડ હોય તો આખો ફરક પડે. કથા વાર્તા એ બધી માહિતી આપે, જીવને બોધ આપે. એટલે ભગત બધાને બહુ સમજાવીને કથા વાર્તા કરે, એમાં એ પટેલો કોળી ભક્તો એ બધા સત્સંગી થયા. પછી તો જાયમો સત્સંગ, ગુણાતીતાનંદ સ્વામી પણ એ કેવા, એ વખતની વાત, જુનાગઢના ગુણાતીત બાપ, એ પણ પછી વારે વારે આવે. એમાં એકવાર ગુણાતીતાનંદ સ્વામી આવ્યા, એ ખેતરમાં મગફળીને બધું વાવ્યું છે, એટલે સંતો સાથે ગુણાતીતાનંદ સ્વામી ત્યાં પધાર્યા. બધા જે કંઈ સત્સંગીઓ બધા થયા હતા એ બધા બેઠેલા, સ્વામીએ ઘણી વાતો કરી, કંઈક ઓળા ને એવું હશે એ પણ ઠાકોરજીને ધરાવ્યું, બધાને ખૂબ પ્રસાદ આપ્યો સ્વામીએ. પછી એટલે ડુંગર ભગતે સ્વામીને કીધું કે સ્વામી થોડીક દયા કરો. શું ભગત? આ આપણે જે ગોવિંદભાઈ છે ને, એ ગોવિંદભાઈ ને સંતાન કોઈ નથી. એ મા બાપ તમે શુભ સંકલ્પ કરો, એ ઘેરે એને પારણું બંધાય, અને ગ્રહસ્થોને તો બિચારાને દીકરા ન હોય તો ઘણું બધું ઓછું લાગે, દીકરો આપો. સ્વામી કે ગોવિંદભાઈ દીકરો જોઈએ મા બાપ હોય તો સારું. સ્વામી કે ડુંગર ભગત તો હા આ સામે ટીમ્બરવાનું ઝાડ છે ને એને આપણે કાપી નાખીએ, એને જ આપણે ભગત ને ત્યાં મોકલીએ. આ ટીમ્બરવાના ઝાડને કાપી અને આપણે એને જ આ ભગત ને ત્યાં દીકરા રૂપે મોકલી. જો લાવો જળ, એ જળ લઈ ગુણાદિતાનંદ સ્વામીએ ટીમ્બરવાના ઝાડવાને વર્તમાન ધરાવ્યા, ચાંદલો કર્યો, લ્યો આખો જન્મ બદલી નાખ્યો, એને વર્તમાન ધરાવ્યા, જળ ધરાવે વર્તમાન ધરાવ્યા, એને કંકુનો ચાંદલો કર્યો, લ્યો આને વર્તમાન ધરાવી દીધો, હવે ટીમ્બરવાનું ઝાડ કાપી નાખો, એ ટીમ્બરવાનો જીવ ભગત ને ત્યાં દીકરો થશે, એક વર્ષે એને ત્યાં દીકરો રમતો છે, જાઓ. એ ટીમ્બરવાનું ઝાડ કાપ્યું, એનું વિશાળ મોટો થડિયો એ બધું હતું. એ ડુંગર ભગતે કીધું, ભગત હવે આ આમ તો તમારા દીકરાનો પૂર્વનો દેહ કહેવાય, એટલે હવે તમને સ્મૃતિ રહે અને કાયમ પછી આ વસ્તુ છોકરાને પણ સચવાય, અને તમારે ઘેરે એ થડ લઈ જાઓ. અને ટીમ્બરવાનું જાડું મોડું થડ ગોવિંદ ભગતે એમનો પોતાના ફળિયામાં મુકાવી દીધું. એક વર્ષે એને ત્યાં દીકરાનો જન્મ થયો, નામ પાડ્યું ભીમભાઈ. પછી તો સત્સંગ વધારે જામ્યો એટલે પછી કાલસારીમાં મંદિર થયું. એ મંદિર બધું થતું હતું ને પછી એમાં પાટાળા લાકડાના નાખે ને, ત્યારે એ ટીમ્બરવાનું ઝાડ હતું ને એને જ વેરાવી એના પાટડા કરી એ પાટડા નાખ્યા આ ઉપર. ભીમભાઈ સમજણા થયા, એને આ બધું જ્ઞાન. પણ રોજ એ આમ સામે પાટડા સામે જોવે, સામે મૂર્તિ, એક પગે ઉભા રહીને માળા ફેરવે અને પોતાના મનને પણ ઉપદેશ દે, મનવા આ હતો તું, આ સાધુના ભગવાનને પ્રતાપે આવા જળ દેહમાંથી નીકળી, વૃક્ષના દેહમાંથી નીકળી અને તું આજે આવો સરસ માણસનો દેહ પામ્યો છો, હવે આ લોકમાં ક્યાંય ચિથરા ફાડતો નહીં, ક્યાંય મમતા રાખતો નહીં, કાંઈ આડોવડું કરતો નહીં, કાંઈ પાપ કરતો નહીં, ધર્મમાં રહેજે અને આ ભગવાનને આ સાધુ એમાં જીવ જોડી રાખજે તો તારું કામ થઈ જશે, નહીંતર પાછો ફરીથી આવો થાય એવી ધમકી દે એના મનને. અને એવી ભાઈ આ તો રૂબરૂની વાત, અને એવા સરસ એકાંતિક ભક્ત થયા. અને કંઠા કહેવાય જાડવાને વર્તમાન ધરાવે તો જાડવાના દેહ બદલી જાય, જન્મ બદલી જાય અને માણસના અવતારમાં આવી જાય. તમને એમ થાય કે એ તો ગુણાદિતાનંદ સ્વામી કર્યું છે, ના ભાઈ ના, એમણે તો કર્યું જ. આજે પણ શુભ સંકલ્પથી જ્યારે કોઈ જાડવું કાપવામાં આવે છે ત્યારે આપણે સંતો આતે બધા છે અને વર્તમાન ધરાવી પછી જ કાપ, એ વગર કાપે નહીં. અને મેં નજરે એવા ઘણા દાખલા જોયા છે કે એ ઝાડવા કાપીને ભાઈ આ આંબલી હતી એની પેલા પાછી પાછળ બોરડી હતી, ભાઈ આવજો બોરડીને વર્તમાન ધરાવે છે, કાઢે છે બોરડી છે દીકરી છે, આંબલી જે દીકરી છે જેને દીકરી જોતી આવો, એની બોરડી વાળાને ત્યાંય દીકરી છે, આંબલી જેને લીધી એને દીકરી છે. એટલે આ વર્તમાન ધારણ કરાવવાથી અને શુભ સંકલ્પ હોય, હા ક્યારેક આ સામા વાળાનું કર્મ કઠણ હોય તો માનો કે આપણે મોકલ્યો હોય તો છતાં પણ એ ન થાય એવું બનાવીએ, અને ઓલા તો એટલા સમર્થ છે, પણ શક્ય હોય ત્યાં સુધી એ જીવ ત્યાં જાય અને આ વૃક્ષના દેહ મટીને આજે પણ વર્તમાન ધરાવે સાધુ તો એ વૃક્ષના જળ દેહ મટી જાય છે અને મનુષ્યનો દેહ પામે છે. એવો શરણાગતિનો મહિમા છે, ભગવાનના આશ્રયનો મહિમા છે. વૃક્ષોના જડતા મટી જાય છે તો આપણે ભગવાનને આશ્રયા થઈએ અને સમજીને સત્સંગ કરીએ તો આપણો જીવ છે એ ચૈતન્ય છે, છતાંય પ્રકાશવાન થઈને ભગવાનને આશ્રય પહોંચે, આટલો કંઠીનો શરણાગતિનો મહિમા છે. હવે શરણાગત કોને કહેવાય? થઈ ગયા એટલે વાત પૂરી થઈ, જવાબદારી પછી આવે છે ને. લગ્ન થઈ ગયો અને પરણી લીધા પછી વાત પૂરી થઈ જાય? હવે જ જવાબદારી આવે છે, હવે એ વહુ બન્યા છે, પત્ની બન્યા છે, ધર્મપત્ની બન્યા છે, હવે એની જવાબદારી છે, એમ સામે તમારી પણ જવાબદારી છે. પણ જે પરણી છે એની તો ખાસ જવાબદારી છે, હવે એ જેમ એની જવાબદારી છે ત્યારે જે સાચા અર્થમાં ધર્મપત્ની છે, એવી જ રીતે જીવ શરણે થયો, સદગુરુ એને શરણે મૂક્યો, ભગવાને એને અપનાવ્યો, વિધિવત એને કંઠી ધારણ કરી, શરણાગત કહેવાનો. પણ એ શરણાગત કોને કહેવાય, એના શું ફરજ અને કર્તવ્ય છે, એ સમજવા માટે આપણે આવતા શુક્રવારે રાહ જોવી પડશે. સહજાનંદ સ્વામી મહારાજ.